एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार विश्वनी उत्तम आत्मकथाओ अने श्रेष्ठ जीवन चरित्रोनो सार हवे आपणी भाषामां आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार, एकत्रनी आ ज्ञान सफरमां फरी एकवार स्वागत। आजे आपणे एक एवा कलाकार विशे वात करवाना छीए जेमनुं जीवन एम कही शकाय के पोते ज एक रोमांचक सफर जेवुं रह्युं छे। એમની વાર્તા આપણને બધાને કંઈક ને કંઈક વિચારવા પર મજબૂર કરે છે।
હા બિલકુલ, આપણે વાત કરી રહ્યા છીએ સુઝી એડી ઇઝાર્ડની અને એમની આત્મકથા જે 2017માં આવી હતી, બિલીવ મી, અ મેમોયર ઓફ લવ, ડેથ એન્ડ જેઝ ચિકન્સ।
નામ જ જુઓ ને, પ્રેમ, મૃત્યુ અને જેઝ ચિકન્સ, કેટલું અનોખું કોમ્બિનેશન છે
ખરેખર। અને એડી ઇઝાર્ડ પોતે પણ એટલા જ અસાધારણ વ્યક્તિત્વ ધરાવે છે। એમનો જન્મ 1962નો, જુઓ, એ માત્ર બ્રિટિશ સ્ટેન્ડ અપ કોમેડિયન નથી,
હા એ તો છે જ,
એ એક અભિનેતા છે, લેખક છે, રાજકીય કાર્યકર પણ છે અને
ગજબના મેરેથોન દોડવીર પણ।
ઓ હા, મેરેથોન દોડવીર, એ વાત પણ અદ્ભુત છે અને એમની કોમેડી એ પણ કોઈ સામાન્ય ચીજ નથી, બિલકુલ નહીં, એકદમ અવાસ્તવિક લાગે એવી, જાણે એમના મનમાં જે વિચારોનું પ્રવાહ ચાલતો હોય ને એ સીધો જ સ્ટેજ પર વહેતો મૂકી દે, સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ જેને કહેવાય।
અને હા, એમની ઓળખનો એક મોટો ભાગ છે એમનું હાઈ હીલ્સ અને મેકઅપમાં પરફોર્મ કરવું,
બરાબર, અને એના કારણે જ તેઓ જેન્ડર ફ્લુઇડિટી એટલે કે લિંગ પ્રવાહિતા અને LGBTQ+ સમુદાય માટે એક પ્રતીક જેવા બની ગયા છે।
અને મને લાગે છે કે એટલે જ આ પુસ્તક અને એમની આખી વાત આજે પણ એટલી જ કદાચ વધુ મહત્વની છે। એમની વાર્તા એ બતાવે છે કે કેવી રીતે બહુ અંગત પીડા હોય એને પણ લોકો સાથે જોડાવાનું એક સાધન બનાવી શકાય છે।
સાચી વાત, અને એમનું જીવન જુઓ તો સ્થિતિસ્થાપકતા એટલે કે ગમે તેવી મુશ્કેલી પછી પણ ફરી બેઠા થવાની ક્ષમતા અને સ્વસ્વીકૃતિ, પોતાની જાતને જીવી છે તેવી અપનાવવાની વાત કરે છે।
ખાસ કરીને અત્યારે જ્યારે જેન્ડર આઇડેન્ટિટી અને મેન્ટલ હેલ્થ જેવા મુદ્દાઓ પર આટલી ચર્ચા થાય છે ત્યારે એમનો સંઘર્ષ અને એમની આખી સફર વધુ પ્રાસંગિક લાગે છે, નહીં?
ચોક્કસ, વિચાર તો કરો, એક બાળક જેણે 6 વર્ષની ઉંમરે પોતાની માતા ગુમાવી દીધી હોય,
હા,
એ મોટો થઈને આખી દુનિયામાં ઓળખ બનાવે, કલાકાર બને અને સમાજના જે બંધાયેલા નિયમો છે એને હિંમતથી પડકારે, આ સફર જ ખરેખર અદ્ભુત છે।
આ પુસ્તક આપણને દૃઢ નિશ્ચય, સર્જનાત્મકતા અને પેલું શું કહેવાય, બીજા લોકો શું કહેશે એની પરવા કર્યા વગર પોતાની ઓળખ માટે ઊભા રહેવાની તાકાત વિશે ઘણું શીખવે છે।
બરાબર, આ ખાલી એમની અંગત વાત નથી પણ એક રીતે જોઈએ તો આ એવી દુનિયામાં પોતાનો રસ્તો બનાવવાની વાત છે જે બધાને એક સરખા બનાવવાનો પ્રયત્ન કરતી હોય છે।
તો ચાલો એડી ઇઝાર્ડના જીવનના આ રસપ્રદ પાનાઓને થોડા વધુ નજીકથી જોઈએ। એમની શરૂઆત ક્યાંથી થઈ?
એમનો જન્મ થયો 1962માં એડન, જે આજે યમનમાં છે। એમના પિતા ત્યાં બ્રિટિશ પેટ્રોલિયમ એટલે કે BP માં એકાઉન્ટન્ટ હતા।
ઓ, એટલે શરૂઆત વિદેશમાં થઈ।
હા, અને બાળપણ પણ એક જગ્યાએ સ્થિર નહોતું, પહેલા ઉત્તરી આયર્લેન્ડ ગયા, પછી વેલ્સ અને પછી ઇંગ્લેન્ડ। આ સતત બદલાવને કારણે એમના મનમાં હંમેશા એક બહારના વ્યક્તિ હોવાની એટલે કે ક્યાંય ફિટ ન થવાની લાગણી રહી। અને પછી એ દુઃખદ ઘટના બની।
હા, જ્યારે તેઓ ફક્ત 6 વર્ષના હતા ત્યારે એમના માતા ડોરોથીનું કેન્સરથી અવસાન થયું। ઇઝાર્ડ આ ઘટનાને પોતાના જીવનનું ભાવનાત્મક ગ્રાઉન્ડ ઝીરો કહે છે।
6 વર્ષની ઉંમરે માતાને ગુમાવવા એ તો કલ્પના બહારનો આઘાત છે।
ચોક્કસ, અને એની અસર એમના આખા જીવન પર દેખાય છે। માતાના મૃત્યુ પછી એમને અને એમના ભાઈ માર્કને અલગ અલગ બોર્ડિંગ સ્કૂલોમાં મોકલવામાં આવ્યા।
એટલે એક તો માતાની ખોટ અને ઉપરથી આ બોર્ડિંગ સ્કૂલનું વાતાવરણ,
હા, સંસ્થાકીય જીવનની જે કડકાઈ હોય, શિસ્ત હોય અને એ સમયે છોકરાઓ માટેના જે ચોક્કસ વર્તનના નિયમો હતા એ બધું, અને એકલતાની લાગણી તો ખરી જ।
તો આ બધામાંથી બહાર આવવા એમણે શું કર્યું? એમણે પોતાની એક કાલ્પનિક દુનિયા રચવાનું શરૂ કર્યું જેમાં અલગ અલગ પાત્રો હોય અને પરફોર્મન્સ એટલે કે અભિનય કરવો એ એમના માટે દુઃખમાંથી રાહત મેળવવાનો અને લોકો સાથે કનેક્ટ થવાનો એક રસ્તો બની ગયો।
અને પેલી વાત, મેકઅપ અને કપડાવાળી, એ પણ બાળપણથી જ।
હા, એ રસપ્રદ છે, પુસ્તકમાં એ સ્પષ્ટ કરે છે કે બાળપણમાં જ તેઓ ગુપ્ત રીતે મેકઅપ લગાવતા અને સ્ત્રીઓના કપડાં પહેરતા. પણ એમના કહેવા મુજબ આ કોઈ બળવો નહોતો.
તો શું હતું?
એમના મતે એ પોતાની અંદરની ઓળખની એક સહજ અભિવ્યક્તિ હતી. એ સમયે આવું કરવું કેટલું મુશ્કેલ રહ્યું હશે એનો અંદાજ લગાવવો પણ અઘરો છે.
વાત તો સાચી છે. અને પેલો મોડેલ રેલવેનો ઉલ્લેખ પણ છે ને?
હા, એમણે અને એમના ભાઈએ વર્ષો સુધી એક ખૂબ જટિલ મોડેલ રેલવે બનાવવાનો પ્રોજેક્ટ ચાલુ રાખ્યો હતો, જાણે માતા સાથેનું કોઈ અધૂરું વચન પૂરું કરતા હોય. આ એક રીતે ખોટની સામે કંઈક સર્જન કરવાનું, કંઈક બનાવવાનું પ્રતીક હતું.
અને એમની એક વિચિત્ર મહત્વાકાંક્ષા પણ હતી ને શરૂઆતમાં?
હા, એ જાણીને નવાઈ લાગે. એમને યુવાનીમાં બ્રિટનની સ્પેશિયલ એર સર્વિસ SAS માં જોડાવાની ઈચ્છા હતી, જે ખૂબ જ કઠિન ગણાય છે.
વાહ, આ તો બતાવે છે કે પડકારો અને શિસ્ત તરફ એમનું આકર્ષણ શરૂઆતથી જ હતું.
બરાબર. અને આ જ જુસ્સો પછીથી આપણે એમના મેરેથોન દોડવામાં પણ જોઈ શકીએ છીએ.
ભણવામાં એમને તકલીફ પડતી હતી ખરું?
હા, એમને ડિસ્લેક્સિયા હતું. પણ મોન્ટી પાયથન ગ્રુપની કોમેડી, જે થોડી અરાજક પણ બુદ્ધિશાળી હતી, એનાથી એ બહુ પ્રભાવિત થયા હતા. શેફિલ્ડ યુનિવર્સિટીમાં એકાઉન્ટિંગ ભણવાનું શરૂ તો કર્યું,
પણ મન કોમેડીમાં હતું.
એક્ઝેક્ટલી, કોમેડીનો ખેંચાણ એટલો હતો કે આખરે ભણવાનું પડતું મૂક્યું.
અને પછી શરૂ થયો ખરો સંઘર્ષનો સમય.
હા, લંડનના રસ્તાઓ પર સ્ટ્રીટ પર્ફોર્મર તરીકે શરૂઆત કરી. ક્યારેક યુનિસાયકલ ચલાવે તો ક્યારેક પેલું એસ્કેપોલોજી, એટલે કે બંધનમાંથી છૂટવાની કળાના ખેલ કરે.
સ્ટેન્ડ અપ કોમેડીમાં આવું સહેલું નહોતું એમના માટે, કારણ કે એમની શૈલી અલગ હતી.
બરાબર. એમની જે અવાસ્તવિક સ્ટાઇલ હતી એ તે સમયની પ્રવર્તમાન કોમેડી કરતાં સાવ જુદી હતી, એટલે વર્ષો સુધી નિષ્ફળતા મળી. પ્રેક્ષકો તરફથી જોઈએ એવો પ્રતિસાદ ન મળ્યો.
પણ પછી પેલો ટર્નિંગ પોઈન્ટ આવ્યો.
હા, લગભગ 1985ની આસપાસ એમણે પહેલાં પોતાના મિત્રોને અને પછી ધીમે ધીમે જાહેરમાં પોતાની ઓળખ વિશે વાત કરી. એ સમયે ટ્રાન્સવેસ્ટાઇટ શબ્દ વપરાતો હતો. એ ઓળખ એમણે સ્વીકારી
અને એ જ સમયે એમની કોમેડી શૈલી પણ બદલાઈ.
હા, એ પણ એક રસપ્રદ ઘટના છે. એક શો હતો જે સારો નહોતો જઈ રહ્યો. એમનું લખેલું મટીરિયલ કામ નહોતું કરી રહ્યું, તો એમણે સ્ક્રિપ્ટ બાજુ પર મૂકી દીધી અને મનમાં જે ચાલી રહ્યું હતું એ જ સીધું બોલવા માંડ્યા.
એટલે પેલી સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ શૈલીનો જન્મ થયો, જેમાં પેલા બંદૂકોવાળા બેઝર અને જેઝ ચિકન્સ જેવા વિષયો હોય.
હા, અને આ જ વસ્તુ ક્લિક થઈ ગઈ. એ સમયે મોટાભાગની કોમેડી પંચલાઇન આધારિત હતી. ઇઝાર્ડનું આ મનના પ્રવાહને સીધું રજૂ કરવું એ એકદમ નવું હતું. થોડું અસ્તવ્યસ્ત, પણ લોકોને ગમ્યું.
અને અહીંથી એમની ગાડી પાટે ચડી ગઈ એમ કહી શકાય.
બિલકુલ
રાઈટ. નાના ક્લબથી શરૂ કરીને મોટા સોલો શો સુધી પહોંચ્યા. લાઈવ એટ ધી એમ્બેસેડર્સ, અનરિપીટેબલ, ડેફિનેટ આર્ટિકલ જેવા શોઝ આવ્યા. 1991 પછી તો તેઓ સ્ટેજ પર ખુલ્લેઆમ ડ્રેસ એન્ડ મેકઅપ પહેરીને આવવા લાગ્યા
અને પોતાની જાતને એક્શન ટ્રાન્સવેસ્ટાઇટ કહે,
જાણે કોઈ સુપર હીરો. અને પછી 1998માં આવ્યું HBO પર ડ્રેસ ટુ કિલ. આ શોએ એમને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ અપાવી. 2 Emmy Awards પણ મળ્યા.
કમાલ છે. જે ઓળખ અને શૈલી શરૂઆતમાં મુશ્કેલીનું કારણ હતી એ જ એમની સૌથી મોટી તાકાત બની.
સાચી વાત.
એમની કારકિર્દી પછી તો વિસ્તરી, માત્ર કોમેડી નહીં, અભિનયમાં પણ.
હા, ગંભીર અભિનયમાં પણ એમણે પોતાની છાપ છોડી. વોલ્કેરી જેવી ફિલ્મ હોય કે ધ રિચેસ જેવી ટીવી સિરીઝ, એમના કામના વખાણ થયા.
અને પછી પેલી મેરેથોનની વાત, એ તો ખરેખર અકલ્પનીય લાગે છે.
લાગે જ ને. 2009માં 51 દિવસમાં 43 મેરેથોન, વિચાર તો કરો.
અને પછી 2016માં પેલું દક્ષિણ આફ્રિકાવાળું. હા, નેલ્સન મંડેલાના માનમાં 27 દિવસમાં 27 મેરેથોન. આ માત્ર શારીરિક ક્ષમતાની વાત નથી, આ એમની જીવન જીવવાની ફિલોસોફીનું પ્રતિબિંબ છે કે માણસ ધારે તો શું ન કરી શકે.
અને એમણે ભાષાની દિવાલો પણ તોડી નાખી.
બરાબર. ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ જેવી ભાષાઓમાં સ્ટેન્ડ અપ કોમેડી કરી. આ માત્ર કલા નહોતી, પણ સંસ્કૃતિઓ વચ્ચે સેતુ બાંધવાનો એક પ્રયાસ હતો. એક બીજો પડકાર જે એમણે સ્વીકાર્યો.
રાજકારણમાં પણ એમની રુચિ છે.
હા, UKમાં લેબર પાર્ટી તરફથી રાજકીય મહત્વાકાંક્ષા પણ ધરાવે છે, એટલે એમનો વારસો જોઈએ તો ઘણો વિશાળ છે. કોમેડીમાં નવીનતા લાવ્યા,
જેન્ડર નોન કન્ફર્મિંગ કલાકારો માટે રસ્તો બનાવ્યો,
LGBTQ+ સમુદાયને વધુ દૃશ્યતા અપાવી, અને હિંમત અને માનવ ક્ષમતાનું પ્રતીક બન્યા.
આટલી બધી સિદ્ધિઓ, આટલા પડકારોનો સામનો, આ બધા પાછળ એમની વિચારવાની રીત, એમની ફિલોસોફી શું રહી હશે? કઈ બાબતે એમને ટકાવી રાખ્યા?
એમની વિચારધારાના મૂળમાં એક પ્રેક્ટિકલ અને કહી શકાય કે નાસ્તિક માનવતાવાદ છે. એ માને છે કે મોટાભાગના લોકો મૂળભૂત રીતે સારા હોય છે. ધર્મ કે રાષ્ટ્રવાદ જેવી ઓળખો કરતા પણ ઉપર માણસ હોવાનો જે અનુભવ છે એ વધારે મહત્વનો છે. એમની કોમેડીમાં પણ આ દેખાય. એ ભાગ્યે જ કોઈ નબળા કે ભોગ બનેલાની મજાક ઉડાવે.
એમનો કટાક્ષ મોટાભાગે સત્તા, ઇતિહાસ કે માણસના વર્તનની વિચિત્રતા ઉપર હોય છે.
બરાબર. અને સંવાદ અને રમૂજ આ બે વસ્તુઓ પર એમનો બહુ ભાર છે. એ માને છે કે દુનિયામાં જે કટ્ટરતા અને નફરત છે એનો સામનો કરવા માટે વાતચીત, સમજણ અને હાસ્ય શ્રેષ્ઠ હથિયાર છે.
એટલે જ એમનું અલગ અલગ ભાષાઓમાં કોમેડી કરવું એ માત્ર શોખ નથી પણ એક મોટો ઉદ્દેશ્ય ધરાવે છે.
હા, સાંસ્કૃતિક સેતુ બાંધવાનો એક દાર્શનિક અને રાજકીય પ્રયાસ પણ છે.
અને પ્રેરણા સ્ત્રોતની વાત કરીએ તો
સૌથી મોટો પ્રેરણા સ્ત્રોત તો એમની માતાનું મૃત્યુ જ છે. એ પોતે કહે છે કે એ ખોટ એમના જીવનની બધી જ એમ્બિશન પાછળનું મુખ્ય એન્જિન છે. જાણે એ અસાધારણ કાર્યો દ્વારા એમની સ્મૃતિને જીવંત રાખવા માંગતા હોય, એ ખાલીપો ભરવાનો પ્રયાસ કરતા હોય.
એ વાત સાચી. અને મને એમ પણ લાગે છે કે બાળપણની જે એકલતા હતી એમાંથી લોકો સાથે જોડાવાની એક તીવ્ર ઈચ્છા પણ જન્મી હશે.
ચોક્કસ. સ્ટેજ પર હજારો લોકોને હસાવવા કે મેરેથોન દોડીને બીજાને પ્રેરણા આપવી, આ બધું એક રીતે સામૂહિક સ્વીકૃતિ મેળવવાનો, લોકો સાથે જોડાવાનો પ્રયાસ છે. એક કનેક્શન શોધવાનો પ્રયાસ છે જે કદાચ બાળપણમાં નહોતું મળ્યું.
અને જીવન પ્રત્યેનો એમનો અભિગમ, એમાં કઈ વાત મુખ્ય છે?
જો એક શબ્દ કહેવો હોય તો એ છે દ્રઢતા, ટેનાસિટી. એ સ્પષ્ટ માને છે કે સફળતા કોઈ ચમત્કાર નથી, એ મળે છે સતત મહેનતથી, કંટાળ્યા વગર પ્રેક્ટિસ કરવાથી, વારંવાર પ્રયાસ કરવાથી અને હાર ન માનવાથી.
એમનું પેલું વાક્ય છે ને, 1% પ્રેરણા અને 99% વસ્તુઓને આમ તેમ ખસેડવી.
હા, એ જ. મતલબ કે મૂળ કામ તો મહેનતનું જ છે.
અને આ જ વિચાર એમની મેરેથોન માનસિકતામાં પણ દેખાય છે. કોઈ પણ મોટો પડકાર હોય એમની એક પદ્ધતિ છે.
બરાબર. 1, મોટો ધ્યેય નક્કી કરો. 2, એને નાના મેનેજેબલ ટુકડાઓમાં તોડો. 3, નિયમિત સતત પ્રેક્ટિસ કરો. 4, નિષ્ફળતા મળે તો એનું વિશ્લેષણ કરો. એને અંતિમ ચુકાદો નહીં પણ શીખવા માટેનો ડેટા ગણો. 5, અને બસ અટકશો નહીં, ચાલતા રહો.
ભય અને પીડા વિશે પણ એમનો દ્રષ્ટિકોણ અલગ છે.
હા, એમના માટે ડર કે દુખાવો એ રોકાઈ જવાનો સંકેત નથી. એ સંકેત છે કે તમે તમારી કમ્ફર્ટ ઝોનની બહાર જઈ રહ્યા છો, તમારી મર્યાદાઓને પુશ કરી રહ્યા છો. મુશ્કેલીઓથી ભાગવાનું નથી, એનો સામનો કરીને સ્કિલ અને કેરેક્ટર બને છે.
અને પેલી ડેફિનેટ મેબી ફિલોસોફી.
હા, ચોક્કસપણે કદાચ. એટલે કે ધ્યેય પ્રત્યે પૂરા કમિટમેન્ટ સાથે આગળ વધો, પણ રસ્તામાં જરૂર પડે તો બદલાવ લાવવા માટે ફ્લેક્સિબલ પણ રહો. દ્રઢતા અને લવચિકતાનું મિશ્રણ.
એમના જીવનમાં ઘણા મહત્વના વળાંક આવ્યા, પણ જો આપણે મુખ્ય 3 પરિવર્તન બિંદુઓ જોવા હોય જેણે ખરેખર એમની દિશા બદલી, તો એ કયા ગણાય?
પહેલું અને કદાચ સૌથી ઊંડી અસર કરનારું તો એમની માતાનું મૃત્યુ જ હતું. 1968માં, જ્યારે માત્ર 6 વર્ષના હતા. આપણે વાત કરીએ એમ આ એમના માટે ભાવનાત્મક ગ્રાઉન્ડ ઝીરો હતું.
હા, જેણે એમના આખા વ્યક્તિત્વને ઘડ્યું.
બરાબર. આ આઘાતમાંથી જ કંઈક કરી બતાવવાની તીવ્ર ઈચ્છા જાગી. સમય ન બગાડવાની વૃત્તિ આવી અને કદાચ પેલી બહારના હોવાની લાગણી પણ વધુ ઘેરી બની. એમણે આ દુઃખને એક ડ્રાઇવિંગ ફોર્સમાં બદલી નાખ્યું.
બીજો મોટો વળાંક કયો ગણી શકાય?
બીજો, જ્યારે એમણે જાહેરમાં પોતાની ઓળખ સ્વીકારી, ટ્રાન્સવેસ્ટાઇટ તરીકે બહાર આવવાનું શરૂ કર્યું, લગભગ 1985 પછી. વર્ષો સુધી આ વાત છુપાવ્યા પછી આમ કરવું, ખાસ કરીને સમયના વાતાવરણમાં,
એ બહુ મોટી હિંમતનું કામ હતું, અંગત રીતે પણ અને પ્રોફેશનલી પણ.
ચોક્કસ. આ એમના માટે પોતાની જાત સાથે એક થવા જેવું હતું. આ નિર્ણય એમને મજબૂર કર્યા કે તેઓ પૂર્વગ્રહોનો સામનો કરે, બહાદુર બને, અને આનાથી જ એમની એક યુનિક પબ્લિક ઇમેજ બની. તેઓ જેન્ડર નોન કન્ફર્મિંગ લોકો માટે એક રોલ મોડલ બન્યા. જે નબળાઈ ગણાતી હતી એ તાકાત બની ગઈ.
અને ત્રીજું પરિવર્તન બિંદુ એમની કળા સાથે જોડાયેલું છે.
હા, જ્યારે એમણે પેલી સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ કોમેડી શૈલી અપનાવી, લંડનના ક્લબમાં પેલા ફ્લોપ શો દરમિયાન જ્યારે એમણે લખેલું બધું જ છોડીને મનમાં જે આવ્યું એ બોલવાનું શરૂ કર્યું,
એ ક્ષણ નિર્ણાયક સાબિત થઈ.
એકદમ. એ પ્રયોગે એમની અંદરની સાચી અનોખી કોમેડી પ્રતિભાને મુક્ત કરી. એમને પોતાનો અવાજ મળ્યો, પોતાની સ્ટાઇલ મળી. આ એક નાના ફેરફારે એમને એક સામાન્ય કોમિકમાંથી એક અજોડ કલાકારમાં રૂપાંતરિત કરી દીધા. એમને પોતાની ઇન્સ્ટિંક્ટ પર ભરોસો કરવાનું શીખવ્યું.
માતાની ખોટ, ઓળખની સ્વીકૃતિ અને કલાત્મક શૈલીની શોધ, આ ત્રણ મુખ્ય પથ્થર.
હા, એમના જીવનના પાયા જેવા.
તો એડી ઇઝાર્ડના આખા જીવન અને એમના સંઘર્ષમાંથી આપણે સૌ શું બોધપાઠ લઈ શકીએ? એમની વાર્તા આપણને માણસ તરીકે શું શીખવી જાય છે?
મને લાગે છે કે સૌથી પહેલી અને મહત્વની શીખ એ છે કે જીવનના મોટા આઘાત કે દુઃખને પણ એક સકારાત્મક ઉર્જામાં ફેરવી શકાય છે. જેમ કે માતાની ખોટ જેવી પીડા પણ કંઈક મોટું કરવાની, સિદ્ધિ મેળવવાની પ્રેરણા બની શકે છે.
આપણે શું થાય એ પસંદ નથી કરી શકતા, પણ એનો પ્રતિભાવ શું આપીએ, એનાથી શું બનાવીએ એ આપણા હાથમાં છે.
બરાબર કહ્યું. ઇઝાર્ડે પોતાના દુઃખને મર્યાદા બનાવવાને બદલે એને કંઈક યોગદાન આપવાના સાધનમાં ફેરવી દીધું.
બીજી વાત જે મને ખૂબ ગમી એ છે દ્રઢતાનું મહત્વ. સફળતા પાછળની સતત, ક્યારેક કંટાળાજનક લાગતી મહેનત.
હા, આપણે ઘણીવાર ખાલી છેલ્લું પરિણામ જોઈએ છે, પણ એની પાછળની રોજની પ્રેક્ટિસ, પેલું કંટાળાજનક કામ, એ જ ખરો પાયો છે. પછી એ કોમેડી માટે લખવાનું હોય કે મેરેથોન માટે દોડવાનું.
ત્રીજી શીખ, પ્રમાણિકતાની શક્તિ. પોતાની જાતના એવા ભાગો જે આપણને અલગ પાડે છે એને છુપાવવાને બદલે અપનાવવાથી શક્તિ મળે છે.
ચોક્કસ. ઇઝાર્ડની કારકિર્દી ત્યારે જ ઊંચાઈ પર પહોંચી જ્યારે એમણે પોતાની અનોખી વિચારસરણી અને લિંગ ઓળખને પૂરેપૂરી સ્વીકારી લીધી. આ પ્રમાણિકતા જ એમને લોકો સાથે જોડી શકી.
અને નિષ્ફળતાને શીખ તરીકે જોવી એ અંત નથી, પણ સુધારા માટેનો ડેટા છે.
હા, એ બહુ મહત્વનો મુદ્દો છે. પરફેક્શનિઝમ છોડીને દરેક નિષ્ફળતાને શીખવાની તક ગણવી. એમણે વર્ષો સુધી નિષ્ફળતા જોઈ પણ અટક્યા નહીં, એમાંથી શીખીને આગળ વધતા રહ્યા.
અને છેલ્લે, એક વ્યક્તિની અંગત હિંમત પણ સમાજ પર મોટી અસર પાડી શકે છે.
બિલકુલ. જ્યારે કોઈ પોતાના સત્ય માટે ઊભું રહે છે ત્યારે એ બીજા અસંખ્ય લોકોને પણ હિંમત આપે છે, એમના જેવા બનવાની પ્રેરણા આપે છે. ઇઝાર્ડનું જીવન આનું જીવંત ઉદાહરણ છે.
ખૂબ જ સરસ. આખી ચર્ચા ખૂબ પ્રેરણાદાયી રહી. જો આ બધી વાતમાંથી આપણે ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય જે શ્રોતાઓ માટે યાદ રાખવા જેવા હોય તો એ શું હોઈ શકે?
પહેલું, એક ભાવનાત્મક તારણ લઈએ તો એ છે કે ઊંડામાં ઊંડી પીડાને પણ અર્થપૂર્ણ બનાવી શકાય છે. એને બીજાઓ સાથે જોડાવા કે કંઈક મોટું કરવાની પ્રેરણામાં રૂપાંતરિત કરી શકાય છે. આઘાત આપણને રોકી દે એ જરૂરી નથી, એ યોગદાનનો સ્ત્રોત પણ બની શકે છે.
બરાબર. અને બૌદ્ધિક દ્રષ્ટિએ શું કહીશું?
બૌદ્ધિક રીતે મને લાગે છે કે પેલી ઇઝાર્ડ પદ્ધતિ અથવા મેરેથોન માનસિકતા ખૂબ જ ઉપયોગી છે. એ શીખવે છે કે સફળતા માટે એક પદ્ધતિસરનો અભિગમ જરૂરી છે. મોટો ધ્યેય, નાના પગલાં, સતત પ્રેક્ટિસ, નિષ્ફળતામાંથી શીખ અને હાર ન માનવી, આ કોઈપણ ક્ષેત્રમાં લાગુ પડે એવી વ્યવહારુ વાત છે. પ્રતિભા ઉપરાંત પદ્ધતિનું મહત્વ.
અને છેલ્લે, એક સાર્વત્રિક શીખ જે બધાને કામ લાગે.
સાર્વત્રિક શીખ એ છે કે જે વાત આપણને આપણી સૌથી મોટી નબળાઈ કે જુદાપણું લાગતી હોય એને જો હિંમતથી અપનાવી લઈએ તો એ જ આપણી સૌથી મોટી તાકાત બની શકે છે. પોતાની સાચી ઓળખ સાથે જીવવું, ઓથેન્ટિસિટી, એ માત્ર અંગત મુક્તિ નથી આપતું પણ લોકો સાથે અનોખું જોડાણ અને પ્રભાવ પણ ઊભું કરે છે. એડી ઇઝાર્ડનું જીવન આ જ બતાવે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.